મન અને શરીર પવિત્ર ન રહે તો કરેલો કર્મનો કોઈ અર્થ નથી. એટલે શરીરને વૃત્તિઓથી, ઇન્દ્રિયોથી, એના જે ભોગો છે એનાથી વશમાં રાખવા માટે શરીરને ટેક તરીકે, દ્રઢ નિશ્ચય તરીકે, જ્યાં સુધી હું આ કાર્ય ન કરું ત્યાં સુધી મારાથી ન થાય. યજ્ઞ આગાદી કે અનુષ્ઠાનમાં હોય કે પતિ પત્ની બંને જ સાથે કરીને કરતા હોય, અનુષ્ઠાનમાં બેઠા હોય, પૂજામાં કે બ્રહ્મચર્ય કે કાયાનો તે, ભલે દાંપત્ય ગૃહસ્થ જીવન છે પણ સત્કર્મ કરવા બેઠા જ છે ને, સંયમ, બ્રહ્મચર્ય, ઉપવાસ પણ એની સાથે હોય. એટલે કાયાનો ટેક એ અનુનામ છે, અને એ રીતે જ ઈશ્વરની પ્રાપ્તિ, ઈશ્વરની સન્નિધિ સંયમ વડે જ થઈ શકશે, અને એ જ સંયમથી ઈશ્વરના દર્શન પણ અંદર થઈ જશે, અંતર્ઘટમાં. એ પણ કાયાનો ટેક, દ્રઢતા, નિયમ ચોક્કસ હોવો જોઈએ. શિબી રાજા, શિબિરે પ્રતિજ્ઞા કરી કે મારે શરણાગતનું રક્ષણ કરવું છે, તો સામે પેલા બાજ પક્ષીએ કહ્યું કે એના જેટલું માંસ તારા શરીરમાંથી આપી દે, કે મારો આહાર તો માંસ છે. રાજાએ કહ્યું, ધર્મનું પાલન કરીશ, શરણાગત વત્સલ ક્ષત્રિય રાજા છું, મારા ખોળામાં આવીને બેસી ગયેલો છે, તારી શરત છે એ ન આપું તો તારા શરીરનું માંસ કહે છે એ આપવા તૈયાર છું. કાયા ટેક, અનુનામ, દ્રઢ નિશ્ચય, અને અંતર્ઘટમાં એક. જ્યાં એ બાજ પક્ષીએ જોયું ક્યાં તો એને પોતાની જાતમાંથી માંસ કાપીને મને ખવડાવવા માંડી, ભગવાન ત્યાં પ્રત્યક્ષ થયા. અંતર્ઘટમાં એ અનુનામ, તરત અંદર દર્શન થશે. આ તો અનેક પ્રસંગો આપણને આપણા ધર્મગ્રંથો આપે છે. રંતિદેવ જુઓ, 15-16 દિન કા ઉપવાસ થા, સામને ભિક્ષુક વૃદ્ધ આકર કે ખડા હો ગયા, પોતાની પાસે આટલા દિવસ ભૂખ્યા પછીની કંઈક થોડુંક આહાર મળ્યો તો પેલાને ભિક્ષાન દેહી કહ્યું કે મારા પ્રાણ જઈ રહ્યા છે, આપી દીધો. પોતાની ભૂખને વેઠીને, 16 દિવસની ભૂખ વેઠીને પણ એને પણ નિભાવી લઈને પોતાની પાસે જે હતું એ ભિક્ષામાં પેલા વૃદ્ધ બ્રાહ્મણને આપી દીધું. અંતર્ઘટમાં એક સ્વયં ભગવાન વિષ્ણુને પ્રગટ થવું પડ્યું. અંદરની ભાવના જેટલી શુદ્ધ હશે અને શ્રદ્ધા જેટલી દ્રઢ હશે, એટલો જ એ ભિક્ષુકની અંદર પણ એને ભગવાનના દર્શન, વિષ્ણુના દર્શન થયા. આવી તો અનેક વાતો આપણી સંસ્કૃતિના સંસ્કારની પરંપરામાં પડેલી. સૌથી પહેલા તમારા શરીરથી એટલી દ્રઢતા પ્રાપ્ત કરો, એટલી નિષ્ઠા શરીર વડે, મન વડે તૈયાર કરો કે સામે એને પોતાનામાં અને એને સામેનાની અંદર પણ એને ભગવાનના દર્શન થાય, સાત્વિકતા સામેથી મળે. ભલે ક્રૂરતા ગમે એટલી ભરેલી હોય એનામાં, પણ એને સાત્વિકતાના દર્શન. આપણા તપસ્વી ઋષિઓ જંગલમાં રહેતા હોય, એના આશ્રમની બહાર હિંસક પશુઓ અને બધા પશુ પક્ષીઓ બેઠા હોય અને પોતે પણ બેઠું, એમાં તાદાત્મ્ય થઈ ગયું. હિંસા ક્યાંય ચાલી ગઈ? ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરતે કરતે ચલતે થે, જગન્નાથપુરી તક જાતે થે ભગવાન જગન્નાથ કે દર્શન કે લીએ. માર્ગના જંગલમાં હિંસક પશુઓ પણ એની સાથે સંકીર્તનની અંદર શાંત થઈ જતા, નાચતા કૂદતા. જો આપણામાં સદભાવ પ્રગટ કરી શક્યા હઈશું તો આપણે સામેથી પણ સદભાવ મેળવી શકીશું. ગોળો પ્રકાશ આપતો હશે, દીવો, પ્રકાશ આપતો હશે તો સામે સામેના જોવાવાળા માણસને પણ પ્રકાશની અનુભૂતિ થવાની જ છે કે આ દીવામાં પ્રકાશ છે. એમ આપણે દ્રઢતાપૂર્વક ભજન કરીશું, ભગવદ્ શ્રદ્ધાને ભગવાનમાં નિષ્ઠા રાખીશું, તેનો પ્રકાશ બહાર આવવાનો છે, સામેવાળાને એની પ્રતીતિ થવાની છે, અને એને કારણે આપણા ભજનથી એને પણ શાંતિ મળશે. આપણને તો મળે છે. સા પરમ પ્રેમ રૂપા અમૃત અમૃત સ્વરૂપાસ છે નારદ ભક્તિ સૂત્રમાં, સાંડિલ્ય ભક્તિ સૂત્ર એની અંદર એના સૂત્રો આપે. એ અમૃત સ્વરૂપ છે, તમને સ્વાદ આપે છે, આનંદ આપે છે, પણ તમારામાંથી બહાર નીકળતી ઝલકતી ને છલકતી શક્તિ ભક્તિની ભજનની સામે માણસને પણ એનો પ્રતિભાવ પડે છે. અને એટલે તો એ સાત્વિકતાના દર્શન કરવા માટે દુનિયા દોડતી હોય છે, અને એમાં ભજન કરનારામાં પણ એને ભગવાન દેખાતો હોય છે. એનું માથું નમી પડતું હોય છે, એના પગમાં પડી જવાની ઈચ્છા, બધાના પગમાં પડવાની ઈચ્છા થાય છે. જો મિલ ગયા ઉસકે ઉસકે પેર પકડ લો, કોઈ નહીં પકડતા જલ્દી. લેકિન જ્યાં ભજન દેખા, જોયું કે એનામાં કંઈક છે, છલકી રહ્યું છે, તેની અને નમી પડવાની ઈચ્છા. તમારામાં એને ભગવાનના દર્શન થતા હોય કે આ તો ભગવાનનો માણસ. જેમ કહ્યું ને કે સંત એ ભગવાનનું પ્રતિનિધિ છે, સાધુ એ ભગવાનનું મુખ છે, કે જે બોલે ભગવાન જે કંઈ બોલાવે છે ને એ જ બોલે છે. એટલે જે આપણી પોતાની કાયાની શરીરની જેટલી શ્રદ્ધા ભક્તિથી નિષ્ઠાથી ટેકપૂર્વક જિંદગી હશે, એટલું જ માણસ પોતાનામાં અને સૌને પોતા એનામાં ભગવાનના દર્શન થશે. અને એટલે સુધી એવી દ્રષ્ટિ આવી જાય, સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શન, એને પાપી માણસની અંદર પણ પરમાત્માના દર્શન થશે. ભલે એ પાપી છે એના પ્રારબ્ધ અનુસાર, પણ જેની દ્રષ્ટિ શુદ્ધ થઈ ગઈ છે ભજનથી, એને તો એની અંદર ભગવાનના દર્શન થશે. સુનિચૈવ સ્વપાકે ચ, કૂતરામાં શું કે પારધીમાં શું, એમાં બેઠેલો ભગવાન દેખાશે. એ મહાપુરુષો તપશ્ચર્યા કરતા અરણ્યમાં ઉપવનની અંદર આવેલા સિંહ કે વાઘને મારવાની કે નસાડી મૂકવાની ઈચ્છા નહીં થાય, સર્પને ત્યાંથી ભગાડી મારવાની ઈચ્છા નહીં થાય. એનામાં પોતાનામાં સાત્વિકતા ને અહિંસા ભરેલી છે ને, તો આવેલો સર્પ આમ થઈને ચાલ્યો જતો હશે, પણ એને મારવાની ઈચ્છા નહીં થાય ને, તો સાપને તમને કરડવાની ઈચ્છા નહીં થાય. પણ જો સાપને તમે કાંકરી મારી અને કઈક લાકડી ઉપાડી, તો આમ એમને એમને ઉભો થઈ જશે. અહીંયા આગળ મારે થયું હતું એક વાર, સાપ સીધો સીધો ચાલતો હતો, આ તો નાગ રાત્રે પાઠ કરીને આવ્યા 10-11 વાગે, અને એને એમ પેલા કઈક કાંકરી અડાડી, તરત ફેણ મારીને ઉભો થઈ ગયો, ફૂંકાર મારવા માંડ્યો. મેં કહ્યું હવે અડશો નહીં, કારણ આઘાત પ્રત્યાઘાત, તમે જેવો ભાવ આપશો એ પ્રતિભાવ એનો મળશે જ. એ સીધો ચાલ્યો જતો હતો, મને ખબર છે કે અહીંયા હું બેઠેલો હતો, અહીંયા પેલા જૂની તે 2 કલાક સુધી બેઠેલો, ને પેલા દર્શનાર્થી આવે કે મહારાજ તમારી બેઠકની નીચે, તમારી ગાદી નીચે તો સાપ બેઠો છે. 2 કલાક બેસી રહ્યો અહીંયા. એટલે જ્યાં સુધી આપણામાં હિંસાનો ભાવ નહીં હોય, એના પ્રત્યેની વેરની દ્રષ્ટિ મનમાં નહીં જાગે, ત્યાં સુધી એ કે તમારા બે વચ્ચે ગમે એટલું સામંજસ્ય, કશું નથી થવાનું, જોડે શકે. અરે રાત્રે ઊંઘમાં સાપની અંદર પથારીમાં સાપ પડેલા હોય છે, પેલો ઊંઘતો હોય ને પેલો સાપે બેઠો હોય, હવાર ઉઠીને અરે, જ્યાં પછીથી ભાવ જાગ્યો દ્વેષનો, હા એટલે એ હરવરે અને આયા ગભાશે. પણ કાયાની અંદર તમે જેટલી અહિંસાને પ્રેમ કેળવશો ને, એટલો અહિંસા ને એટલો પ્રેમ દ્રઢતાપૂર્વક તમારો પ્રતિકાર કોઈ નહીં કરી શકે. બુદ્ધ જેવા બુદ્ધે જાગ્રત બુદ્ધ અવસ્થા અનુભવી, બુદ્ધ એટલે જાગ્રત, તો એની સામે ગમે એટલા ગાળો ભણવા વાળા આવ્યા, ગમે એટલા હિંસા વાળા આવ્યા, છતાંય બુદ્ધ જે પોતાના જીવનની અંદર તૈયાર પરિસ્થિતિ તૈયાર કરેલી શરીરના ટેકથી કાયા ટેકથી, તો સામે ગાળ ભણનાર આવ્યો કે હિંસક આવ્યો, એને કશું જ ના કરી શકે, કારણ પોતે અંતર્મુખ અંતર્મુખ થઈ ગયેલો છે. અને અંતર્મુખ થયા પછીથી રાગ દ્વેષ અહિંસા બધું આપોઆપ આવી જતું હોય, શાંત થઈ જાય, કાયા ટેકે ભજન કરે તો અંતર્ઘટમાં એ. પછી એને સર્પમાં જ બીજો ભગવાન નહીં દેખે, એની અંદર પણ મારો મારી ચેતના જે મારામાં છે એ જ એનામાં ભગવાન બેઠેલો છે, એને મારવાનું નહીં થાય, જાય છે, જતો રહેવા દો. હિત અનહિત પશુ પક્ષી જાણે, હિત અને અહિત પશુ પક્ષી પણ જાણતા હોય છે કે આ ક્રૂર છે કે આ સૌમ્ય છે. ઘણી વાર મેં જોયું છે કોઈક એવો માણસ હોય ને, એને પશુઓ જોવે ને પક્ષીઓ જોવે, એની સાથે ઉભા થઈને ચાલવા માંડે, ઉડી જાય ને ભાગી જાય. પણ કેટલીક વાર એવો માણસ પણ જોયા છે કે એની વચ્ચે જઈ ઉભો રહે ને હટ હટ ઉઠાડવા માટે મથે લાકડી બતાવે તો પેલું ઉઠે જ નહીં, કેમ કે આમાં કશું નથી કરવાનું, એનામાં એ પ્રકારની વૃત્તિઓ જ સ્થિર દ્રઢ થઈ ગયેલી છે. એ પશુ પક્ષીઓ પણ જાણે છે કે આ ક્રૂર છે જ નહીં, ભલે લાકડી હાથમાં લઈને આવ્યા છતાંય પણ અમને કશું કરવાનું નથી. ઘરની અંદર પશુ રાખતા હોય ને તાર જોજો, કોઈક બીજો સામાન્ય માણસ જાય ને તો એ પશુ ઢોર આલશે ને ઊભું નહીં થાય, પણ બીજો કોઈક જો એની સાથે એવું કડક કામ લેવાવાળો છે ને, એને જોતા નથી, હડપ કરતો ઊભું થઈ જશે, એકદમ ઝડપથી ખડા હોઈ જાયગા પશુ, ક્યો કે ઉસકો પહેચાન. તો દરેક વ્યક્તિના જીવનમાં એના શરીરની અંદર જે ભાવ કુભાવ જે છે એ બધાને પશુ પક્ષીઓ પણ સમજતા હોય છે. એક વ્યક્તિ હતી મેં જોઈ, અમે નાના નાના હતા, ગાયો આમ ફરતી હોય પણ અહીંથી ઉઠી અને ઊભા થઈને ચાલવા જાય ને પેલી ગાયો, ત્યાંથી કૂતરા ત્યાંથી પાછા બહાર, ત્યાંથી બહાર ભાગી જાય દરવાજેથી. કે એની ક્રૂરતાના જે સ્પંદનો છે એ તરત જ એને ત્યાં એટલે દૂર અડી જતા હોય કે આવે જ સામો. પોતાના સાધન ભજનથી પોતાના જીવનમાં જેટલી સાત્વિકતા તમે સંગ્રહી હશે એટલો જ પ્રતિભાવ સામા માણસ ઉપર પડશે. ઘણી વાર માણસ આમ રૂઆપથી આમ આમ જાણે ગૌરવ લેતો હોય, અરે હું ઘરમાં જાઉં ને એટલે ઘરમાં વાયરી છોકરા બધા આમ ચૂપ થઈ જાય, બહુ સારી વાત. તો એવો કેવો કે જતાની સાથે બધા બોલતા બંધ થઈ જાય, એટલે એવો ક્રૂર કડક સ્વભાવ વાળો. પણ ઘરની અંદર પૈસાની સાથે છોકરા કિલ્લોલ કરતા થઈ જાય, પત્ની પણ સામે આવીને ખૂબ આનંદ થઈ, તો એને એમ થાય કે નહીં આ માણસ, તરત ખબર પડી જાય છે માણસના જીવનની અંદર જેટલું એને કેળવ્યું હશે પ્રેમ ભક્તિ વાત્સલ્ય, એટલો જ સામે પ્રતિભાવ પડવાનો, અને એનાથી એકબીજાના સંબંધ બંધાય. અંતર્મુખતા પણ માણસના જીવનમાં જેટલી કેળવાયેલી છે ભજનથી, એટલો જ પ્રતિભાવ એને પૂરા વ્યવહારમાં દુનિયાના લોકોમાંથી આપોઆપ સાહજિકતાથી પ્રાપ્ત થઈ છે. કહ્યું ને કે તમે સાહજિકતાથી સહેજે, કોઈ પ્રયત્ન નહીં કરવો પડે, કોઈ મજૂરી કે મહેનત પણ નહીં કરવી પડે, સહેજે ઉતરવો પણ. જેમ એક કીડી એક ફૂલના આહારની અંદર બેસી ગઈ કે એક ઈયળ, અને એક ભાઈ પરદેશ જતા હતા, તે એને વિદાય કરવા માટે આહાર પહેરાવી દીધો, અને જનારને આહાર સુગંધી વાળો લાગ્યો તેને પ્લેનમાં સાથે લઈ લીધો. પેલી ઈયળ ને કીડી પણ છેક અમેરિકા પહોંચી ગઈ સહેજે ઉતરો ઉપાર. એને ટિકિટ બુકિંગ કરાવવું પડ્યું, પાસપોર્ટ લેવો પડ્યો, વિઝા લેવા પડ્યા. કહે સંતરામ ભજન કરો તો સહેજે ઉતરો ભાર, એમને ઉતરી જવાશે. કશી માથાકૂટને બેગોય નહીં લેવી પડે. અને એને તો એ પ્લેનની સીડીએ નહીં ચડવી પડે, પેલો લઈને ચડે છે. બસ એવી શરણાગતિ, એવી સમર્પણની ભાવના કેળવી લો, એવો ફૂલની અંદર જેમ ઈયળે કે કીડીએ પ્રેમ કેળવી લીધો અને એની અંદર મગ્ન થઈ ગઈ, અને વગર ભાડે ને વગર એમને સીધી વિદેશમાં અમેરિકા પહોંચી ગઈ.